मुकुंद भगत महाराष्ट्र ने अत्यंत समीप मा रही सुख सागर एवा गुरु महाराज ने संबोधन कर रहा है कि आप प्रकाश स्वरूप परमात्मा ना अनुभव नो आनंद लेवा उजागर अनुभव ना जो आनंद आत्मानुभूति जनी पासे छे अने आत्मानुभूति नो आनंद जनी पासे छे एवा आप अमने प्राप्त थया छे उजागर એટલે જેણે પોતાના આત્મતત્વને સ્પષ્ટ રીતે પામી લીધું છે એની અનુભૂતિ કરી લીધી ઉજાગર થવું એટલે આગળ વધવું જાગૃત થવું અને કંઈક પામવું તો આપ તો બ્રહ્મને પરમ તત્વને પામી ચૂકેલા છે અને એ બધાનો આપ અનુભવ લઈ રહ્યા છો આત્માનુભૂતિ આત્માનો આનંદ લઈને આપ સદાય આનંદીને પ્રસન્ન પ્રસન્ન છો જ્યારે લૌકિક કે ભૌતિક દુનિયાની અંદર માણસ ભટકતો હોય તો એને સુખ કે શાંતિ ક્યાંથી મળવાની એ આનંદની અનુભૂતિ એને ક્યાંથી થવાની હતી રોજ સવારે ઉઠીને સુતા સુધી રોજ ઘરના રોદડા જ રડવાના હોય સંસારના રોદડા જ રડવાના હોય એને આનંદ કે સુખ ક્યાં મળવાનું પણ આપ તો ઉજાગર છો અનુભવી છો આપે તો ઘણું બધું પ્રાપ્ત કરી લીધું જે મેળવવાનું છે એ મેળવી લીધું છે જયારે દુનિયા આખી મેળવવાનું છે ને ક્યાંક મૂકી આવે છે અને જેની કશી જરૂર નથી એની પાછળ દોટ મૂકે છે આમ આ જોઈએ છે આ મેળવવું છે આ જોઈએ એને આનંદ ક્યાં મળવાનો હતો એને સુખ કે શાંતિ ક્યાં મળવાનું ભલે વ્યવહારમાં રહીએ છીએ જીવન જીવીએ છીએ ભૌતિક શરીર છે તો એને ભૌતિક સંબંધો છે અને ભૌતિક ચીજોની એને જરૂર પડવાની છે કારણ કે ભૌતિક બધાને સાથે રાખીને પણ કોઈક સમય એવો આપણા પોતાનો કાઢી લેવો કે આત્માનુભૂતિ આ ભૌતિકતાથી થોડુંક સમજણપૂર્વક બહાર નીકળીને જેનો સાચો સંગ કરવાનો છે જેની અનુભૂતિ કરવાની છે એના માટે થોડો સમય કાઢી સંપૂર્ણ ત્યાગ થવાનો નથી કોઈના ભગવાને ગીતાના 18મા અધ્યાયની અંદર બહુ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈ પણ શરીરધારી સંપૂર્ણ કર્મને ક્યારેય છોડી શકતો નથી નહીં દેહ વૃતામ શક્યમ તક્તુમ કર્માણ્ય અશેષતા પરિપૂર્ણ રીતે કર્મ કોઈ છોડી શકતો નથી ગંભીર બાબત ત્યાગી પણ વિરક્ત પણ કહેવાય છતાં એને શરીરની ક્રિયાઓ તો કરવી જ પડે છે જ્યાં સુધી શરીરની ક્રિયાઓ કરવી પડતી હોય ત્યાં એ કર્મ થઈ જ ગયું અરે માળા ફેરવીએ છીએ તો માળા પણ એક ફેરવાનું એક ક્રિયા થઈ ગઈ કર્મ થઈ ગયું જપ કરવાનો બેઠાઈએ અને જપનો મનની અંદર સ્મરણ કરવાનું એ પણ એક ક્રિયા થઈ ગઈ કામ એમાં કોઈ પણ જાતની ક્રિયા ન હોય બધી ક્રિયાઓથી પર થઈ જાય ત્યારે એ આત્માનુભૂતિ કરી શકે તો સ્થૂલ જીવન છે ને ત્યાં સુધી આ સ્થૂલ બધા જ વ્યવહારો અને બધી જ વસ્તુઓની આવશ્યકતા પડવાની છે જ શરીર રજીવાળવું છે તો ખાવું જ પડશે એને સુવાડવું પડશે નવડાવવું દોડાવવું પડશે સાજુ માંદવું છે તેની દવાઈ કરવી પડશે સારવાર કરવી પડશે આ બધી ક્રિયાઓ પણ આત્માનુભૂતિ જયારે કરવા બેસે ત્યારે કોઈ પણ ક્રિયા ન હોય ક્રિયા છોડ કે બધું છૂટવાનું નથી, પણ બને ત્યાં સુધી પોતાની વૃત્તિઓને, પોતાના વિચારોને અંતર્મુખ રાખવા માટે પ્રયત્ન કરવો, અને જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાતો કે જેથી આપણા ક્લેશ ઓછામાં ઓછા, જેમ કહ્યું મંત્ર નાનામાં નાનો રાખો તો એ ક્રિયા ઓછામાં ઓછી થશે. બાકી શરીર છે ત્યાં સુધી કોઈ ને કોઈ ક્રિયા થવા થયા જ કરવાની, શ્વાસોશ્વાસની ક્રિયા થયા જ કરવાની. નહીં દેહ વૃદ્ધામ શક્યમ, શરીરધારી કોઈ પણ ને શક્ય નથી. કર્માણ્યમ અશેષતા, તે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરી શકે, બતાવો સુવું પડશે, જાગવું પડશે, કઈક ની ક્રિયા તો શરીર માટે કરવી પડશે. એટલે પરિપૂર્ણ કર્મ છોડી દેવાની વાત જ નથી. ત્યાગની અંદર પણ ભલે ત્યાગ થાય, પણ ત્યાગ એક માનસિક રીતે પોતાની જાતે સ્વીકારી લીધેલો ત્યાગ, જે જાતે પોતે સ્વીકારી લીધો છે ત્યાગ, એના માટે મનમાં સહેજ પણ ક્લેશ ન હોય, સહેજ પણ ક્લેશ ન હોય. એ સાધુએ કાશાય વસ્ત્ર પહેરવાનું નક્કી કર્યું. પછી દુનિયાના ગમે તેટલા રંગ હોય, ગમે એટલી ફેશનો હોય, તે ન પહેરે. આ ત્યાગ પોતે સ્વીકારી લીધેલો. બાકી તમને બધા બીજી ફેશનો જોઈને કેટલું મોઢામ પાણી આવી જાય. ના ના, ચાલો આપણે આવું સીવડાવીએ, આપણે આવું પહેરીએ, બરાબર છે. પણ જે જેને ત્યાગ કહેવાય, એને પોતે સ્વીકારી લીધો, એટલે સ્વીકારેલા ત્યાગમાં ક્લેશ ન હોય. પરિપૂર્ણ રીતે પોતે અનુભવ કરી લીધો કે આ મારે કામનું જ નથી, એ ત્યાગ. તો અહીંયા આગાડી ઉજાગર અનુભવના છો આનંદ, આપ એવી રીતે જાગૃત થયેલા છો અને એનો અનુભવ, ત્યાગનો અનુભવ. એટલે ત્યાગ, જેટલો ત્યાગ હશે એટલો શાંતિ હશે, એટલી જ શાંતિ. અને જેટલી જરૂરિયાતો વધારે એટલી અશાંતિ વધારે, જેટલી જરૂરિયાતો ઓછી રાખશો એટલે નિરાશ. એ અનુભવ મહારાજને તો અવધૂત તરીકે કોઈ ભિક્ષા આપી ગયો તો શું, ના મળી તો વિચરણ કરતા ગામડેથી પસાર થતા હોય ત્યારે કૂતરા ભસતા હોય, જટાવાળા હતા, અરે છોકરા કાંકરાચારી કરે, બાવો જાય, એ ગાંડો જાય, પોતાની મસ્તી ની અંદર ચાલ્યા કરે, એને એ ઉજાગરતા કહેવાય. અપમાન શરીર ના થાય છે, મારા નથી થતા. પીડા શરીર ને થાય છે, મને નથી થતી ને. આ ઉજાગર અનુભવ કે પોતે શરીર થી પર છે, હું આત્મચેતના છું, હું અવ્યય છું, અજન્મા છું, મારે મૃત્યુ પણ નથી, અમરતા છે જેની અંદર. અમરત્વ આ રીતે જ પ્રાપ્ત થાય. તો મુકુંદ ભગત કે છે, પ્રભુ આપની આટલી ઊંચી અવસ્થા છે અને આપનો આનંદ પણ એટલો જ ઊંચા પ્રકારનો, નાનો સૂનો આનંદ નથી. નાનો સૂનો આનંદ તો આપણે બધા પકડીને બેસી જઈએ છીએ, ખૂબ આનંદ કરીએ, સમજ ના પડે કે આ પછી એક ક્ષણ પછી આ આનંદ આનંદ તરીકે રહેવાનો છે કે કષ્ટ કે ક્લેશ ક્લેશ તરીકે આવી જવાનો. વર્ષો સુધી સાથે રહેતા હઈએ, ક્યાંક છૂટા પડવાનો વારો આવ્યો, ક્યાંક મૃત્યુ થયું, ક્લેશ ક્લેશ ક્લેશ. તો એ જે અનુભવ છે ક્લેશનો, એ કેમ થાય છે? સંબંધ આસક્તિ. પણ જ્યાં એવા મહાપુરુષો હોય કે પોતાનો જ દીકરો એનો મૃતદેહ અહીંયા પડેલો હોય છતાં એ પોતે સ્વસ્થ છે. પૂજા આગળ ક્ષણભંગુર છે, મૃત્યુ આવવાનું જ છે, જન્મ્યા છે એનું મૃત્યુ છે જ, પછી એના માટે ક્લેશ શા માટે? અને જે પતી ગયું છે એ ફરી પાછું આવવાનું નથી તો એના માટે ક્લેશ શા માટે કરવું? હા ભાઈ, ઈશ્વરની ઈચ્છા હતી, એનો સમય પૂરો થયો, અમારા ઋણાનુબંધ પૂરા થઈ ગયા અને અમારે જોવાનું હશે, જોઈ લીધું, પણ સ્વસ્થ થાય. કૃષ્ણશંકર દાદા શાસ્ત્રીજી એમનો કરદમ આપણી જ ઉંમરનો, લગભગ 32-34 વર્ષની ઉંમરે એક્સિડન્ટમાં ગયો, તો એમના દીકરાના દીકરા ભાગવતને ઊંચકીને તે દાડે 1.5 વર્ષની ઉંમર છે છોકરા, એની પાસે અગ્નિ દાન કરાવડાયું પોતે સ્મશાન, પણ સ્વસ્થ ચિત્તથી, સ્વસ્થ બિલકુલ, કોઈ મોઢા ઉપર કે આંખમાં જરાય પાસે ક્લેશ નથી. પૂજા આગળ અનુભવ કે આટલા વર્ષો સુધી જેને કથા કરી, લોકોની સમક્ષ બોલ્યા આટલું બધું, તો પછી જયારે પોતાની ઉપર આવે પોતે સ્વસ્થ ચિત્ત કેમ ના રહી? કેળવી શકે એનું નામ ઉજાગર, પોતાની જાતને સ્વસ્થ રાખી શકે ગમે તે પરિસ્થિતિની અંદર, અને સ્વસ્થ થઈને પોતાના નિજ આનંદની અનુભૂતિ કરે. અનુભવના છો આનંદ, એ અનુભવનો આનંદ આપ લઈ રહ્યા છો, જાગૃતતા, આત્મજાગૃતિ, આત્મજાગૃતિનો આનંદ એ અનેરો હોય, જેમ આપણા વ્યવહારોમાં ક્ષણિક હોય છે એવો નહીં, ઘણો આનંદ મેળવી પછી થાકીને માંદા પડીએ, પેલો આનંદ ક્યાં જતો રહ્યો? તેના પરિણામ દુઃખ, ક્લેશ ને કષ્ટ છે. તો એ પ્રકારે સમજીને પોતે પોતાના જીવનની અંદર સ્વસ્થ ચિત્ત રહે, ગમે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે નિર્માણ, એના માટે હવે ઉદ્વેગ કર્યા પછી એનો કોઈ, એની કોઈ ફલશ્રુતિ એ પાછું મળવાનું હોય? જે થઈ ગયું છે થઈ ગયું છે, પાછું મળવાનું નથી, તો એના માટે પછી ક્લેશ શા માટે કરવો? એ સમજણ પૂર્વક સ્થિરતા આવે, તમારી જાતને સંભાળી શકો, એ જ અગત્યની વસ્તુ, એ તમારી જાગૃતિ. થવાનું છે આજે નહીં તો કાલે, હમણાં થયું છે તો એના માટે પણ સ્વસ્થ, પછી થવાનું છે બધા આજે. તો આમ પૂજા આગર અનુભવના છો આનંદી, મુકુંદ ભગત ગુરુ મહારાજના અવધૂતિ આનંદ નું વર્ણન કરી રહ્યા છે. જુઓ બાપજી નો આનંદ કેવો છે, કેવી મસ્તી છે, ત્યાગ કેવા છે એ બતાવ્યું છે, અને એની સાથે સાથે જાણે મહારાષ્ટ્રની સાથે વાતો કરતા હોય, આપ તો આટલી ઊંચી અવસ્થાએ પહોંચેલા છે, અમે કેવા છીએ? અમે અલ્પજીવ, અમે અલ્પજીવ, અલ્પ અણુની માફક, પરમાણુની માફક, અલ્પ, અલ્પ એટલે ઝીણામાં નાનામાં નાના, અમે અલ્પ છીએ એટલે અમે તો બિલકુલ નાના જીવ છીએ. અને આપણી જે આ સ્થિતિ, આપની જે અવસ્થા છે, શિવ દશા, કલ્યાણની દશા, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે કલ્યાણ, કલ્યાણની અવસ્થા આપની છે અને ક્લેશની અવસ્થા તમારી છે. જીવ અને શિવ, શિવ એટલે કલ્યાણ અને જીવ એટલે ક્લેશની અવસ્થા. આ બે અવસ્થાઓ બે છેડાની છે, એક આ છેડે. તો આપ સામા છેડે છો અને અમે આ બાજુ એનાથી વિરુદ્ધ ના છેડે છે. ક્યાં એની તુલના કરી શકાય? તોલે ના, એનો તોલ કરવો હોય તો ના થઈ શકે. અને શિવનો તોલ જીવનો કે જીવ કેવી રીતે કરી શકે? અને કદાચ એ શિવ એટલે કલ્યાણ એ જીવના સામે તાજવામાં પલ્લામાં બેસવા જયા. પહેલા ના જમાનામાં સોની સોનું તોલવા માટે ચણોથી રાખે. સારું છે કે સોનાને વાચા નથી, તે સોનું એમ જ કે કાળ મુખી ના તોલે, મારે તોલાવાનું જેનું મોઢું જ કાળું એમ જીવ અને શિવ. શિવ અવસ્થા એટલે ઊંચા ઊંચી અવસ્થા આનંદ, અને જીવ દશા છે એટલે હલકામાં હલકી દશા, દુઃખ ને ક્લેશ બધા બધી જાતના રડાકૂટા બધા એ જીવ દશા. તો એનું વર્ણન અમે કઈ રીતે કરી શકીએ? ખાખરાની ખિસકોલી ને સાકર નો સ્વાદ કેવી રીતે કરવો? એને ખાખરાના પાન ખાધા ગળ્યા લાગે, ફૂલ એના ફૂલની ડાળીઓ એ જ ખાધા કરી હોય, સાકર ને ક્યાંથી ખબર પડવાની? એમ જે જીવ છે ને એને શિવ અવસ્થા એને ગમે ના પડે, એને ખ્યાલે ના આવડે આવે કે આ શું છે. સાચી રીતે એને કરવું હોય જીવ અને શિવ દશા ને. શિવ દશા એટલે સૂર્યના પ્રકાશ, અને જીવ દશા એટલે અંધારું. પ્રકાશ ની અંદર આત્માનો પ્રકાશ હોય ત્યાં જીવભાવ રહે જ ક્યાં? અને જ્યાં સૂર્ય ઉગે ત્યાં અંધારું દેખાવું જ ક્યાં? અંધારાને દોટ મૂકીને નાસી જવું પડે, સૂર્ય આવે ની પાછળ પાછળ. તો જીવદશાની પાછળ શિવદશા પડી હોય તો જીવને ઉભો રહેવા દે ખરા, જીવભાવ રહે જ નહીં. જીવભાવ આપોઆપ મરી જાય. પ્રભાત છે એની અંદર છે, જીવભાવે થઈ બાપડા, છઠ્ઠું સાતમું પ્રભાત છે. તો એ ભાવ જીવભાવનો તો કીડાની માફક કરી નાખે. અગ્નિને તો જીવ કેમ કરી ગળે, સરસ શબ્દો છે. તો આખો જ હેતુ છે, આખો જ લક્ષ્ય છે જીવ ભાવ. શિવ ભાવે શિવ દશાને શિવ પેરે કહીએ વંદી. અમે તો અલ્પ જીવ, જેની કોઈ ગણના નહીં, જેની કોઈ કશી કિંમત નહીં, એવા અલ્પ જીવ. અમારી કશી જ કિંમત નહીં જીવ ભાવ. જ્યાં અબજો રૂપિયાના હીરાની અગાડી શિવ, જેની કિંમત અબજો હોય, અને પેલી કોડી એનર્જીની કોઈ ના હાલે એ કિંમતે હોય એ જીવભાવ. શિવભાવ હીરા માણેકની અબજોની કિંમતની જગ્યાએ સ્થાને છે, અને જીવભાવ કોડીએ કોઈ આપવા તૈયાર ના થાય, ફૂટી બદામે કોઈ હળેલી બદામે આપવા તૈયાર ના થાય. અમે એને કેવી રીતે એનું વર્ણન કરી છે? આમાં તો જીવભાવ અને શિવભાવ ને બસ અમે તો અમે જીવ ભાવે સી પહેરે કહીએ, બસ કેવી રીતે આપણે એનું વર્ણન કરી શકીએ? માત્ર વંદન કરી, માત્ર શિવ શિવ અવસ્થાને અમે વંદન કરીએ છીએ. કુંદ ભગતને મહારાજનામાં કેટલું સરસ દર્શન થયું છે, પોતાની અલ્પતા અને એવા સિદ્ધ મહાપુરુષોનું જે અવતારી વિભૂતિઓનું સાનિધ્ય જે સાંભળ્યું છે, કેટલો આનંદ વ્યક્ત કરે છે કે અમે તો આવા આપના શરણાર્થી છે, આપના આશ્રિત છે, પણ આશ્રિત છે છતાં અમારામાં જીવ ભાવ જ નથી. આપની આટલી ઊંચી અવસ્થાને શરણે અમે આવેલા છીએ. આખા પદની અંદર મહારાષ્ટ્રની જે બ્રાહ્મણી અવસ્થા છે એના વર્ણન કરે. આખી બ્રાહ્મણી અવસ્થા શું કહેવાય? તમો દશધાથી દાણી રહી, તમો નવધાથી નારા રહી છે, તમો નાદ સમા નિર્મળ થઈ બ્રહ્મના. જે હૃદયના ધબકારા છે એ કોઈ માત્ર ધબકારા નથી, એ નાદ બ્રહ્મ છે. કોઈ બીજો અવાજો થાય છે એવો અવાજ, એ અવાજ નથી. જેના આધારે, જે ઉર્જાના આધારે આ શરીર, આ જીવન આયુષ ટકેલું છે. જે કોઈ ધબકારો સંભળાય છે એની અંદર ઓમકાર છે, એની અંદર નાદ બ્રહ્મ છે. અને નાદ બ્રહ્મની ઉપાસના કરવાની. નાદ બ્રહ્મ પછી એ ઉપદેશના સ્વરૂપે, શબ્દના સ્વરૂપે આવી જાય. નાદ બુંદ નિજના, નાદ એટલે મંત્ર ઓમકાર. જે નાદ બ્રહ્મ આપણા દરેકના હૃદયની અંદર સતત ગુંજ્યા જ કરતો હોય, ગુંજ્યા જ કરતો હોય, અને એનું અનુસંધાન કરો તો બ્રહ્મનાદથી એ નાદ બ્રહ્મ સુધી પહોંચી શકાય. એ વાત મુકુંદ ભગતે આટલી સુંદર ઊંચી અવસ્થાના દર્શન કર્યા છે ગુરુ મહારાજની. અને ગુરુ મહારાજની ઊંચામાં ઊંચી જે અનુભૂતિ અને અવસ્થાના દર્શન આપણને કરાવ્યા. જય મહારાજ.